કે હિબ્રુઓને પત્ર એના 10મો અધ્યાય હું શરૂ કરું છું. હિબ્રુ 10. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાય નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી. માટે જે એકના એક યજ્ઞો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા, તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. જો એમ હોત તો યજ્ઞ કરવાનો શું બંધ ન થાત? કેમ કે એક વાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતઃકરણમાં ફરી પાપોની કઈ અંતર્વત થતાત નહીં, પણ તે યજ્ઞોથી વર્ષો વર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાઓનું તથા બકરાનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. એ માટે જગતમાં આવતા જ તે કહે છે કે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારી રીતે શરીર તૈયાર કર્યું છે. દહન અર્પણથી તથા પાપાર્થ અર્પણથી તું કોઈ પ્રસન્ન થતો નહોતો. ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું, બલિદાનો અર્પણો તથા દહન્યાર્પણ તથા પાપાર્થ અર્પણ જે નિયમ શાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે, તેઓની તે ઈચ્છા રાખી નહીં ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો. ત્યારે તેણે કહ્યું કે જો તારી ઈચ્છા પૂર્ણ કરવાનો આવ્યો છું, બીજાની સારું પહેલા ને તે રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. વળી દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા ઉભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી સમર્પણ નથી. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારું કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે, અને હવે પછી તેના વૈરીઓને તેનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે ને તેઓને તેને એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેણે પ્રથમ કહ્યું હતું કે તે દહાડાઓ પછી જે ક્ષાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે. ત્યાર પછી તે કહે છે કે તેઓના પાપનો તથા તેઓના ન્યાયનો હું ફરી સ્મરણ કરીશ. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને સારું ફરીથી બીજા અર્પણની જરૂર નથી. મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે, અને વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ, આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. એમ જેને વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે, અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવાનો પરત ઉત્તેજન મળે માટે આપણે એકબીજાને વિચાર કરીએ. જેમ કેટલાય કરે છે તેમ આપણે એકતા માનવું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દાવો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. કેમ કે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર પ્રેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમ શાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નથી, પણ બે કે ત્રણ સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પકડે છુંદ્યો ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે તે વિશે તમે શું ધારો છો? કેમ કે બદલો લેવો એ મારું કામ છે, હું મારી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે, એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અવશ્ય નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અવશ્ય એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને પણ દુઃખોનો મોટો હુમલો સહન કર્યો, કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકતને લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતા વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે, કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં, પણ મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે. તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં, પણ આપણે પાછા હટીને નાશ પામનાર નથી પણ જીવના ઉદ્ધાર અર્થે વિશ્વાસ કરનારા છે. હિબ્રુ 11. હવે વિશ્વાસ તો જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના પ્રભુ ઈસાભક્તો વિશે સાક્ષી પુરાવામાં આવી. વિશ્વાસથી આપણે જાણ સમજીએ છીએ કે દેવના શબ્દથી જગત ઉત્પન્ન થયા, એટલે જે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું, તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પુરાવામાં આવી, કેમ કે દેવે તેના દાનવ સંબંધી સાક્ષી આપી અને તેથી મોયલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો, કેમ કે તેને ઉપર લીધા પહેલા તેના સંબંધે એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે અને જેઓ ખંતી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, તેવો વિશ્વાસ કરવો જોઈએ. નુહે જે વાત હજી સુધી તરફ જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું, તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી ઇબ્રાહીમ જે સ્થળ વાસણા પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેને જાણે કે પરદેશમાં હોય વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો, કેમ કે જે શહેરનો પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે તેની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાના શક્તિમાન થઈ, કેમ કે જેણે વચન આપ્યું હતું તેને તેને વિશ્વાસ યોગ્ય ગણ્યો, એ માટે એકથી અને તે પણ વળી મોયલો જેવા તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પણ રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા. એ સગળ વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ, કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો, પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓને દેવ કહેવાના કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. વિશ્વાસથી ઇબ્રાહીમ જ્યાં તેની કસોટી થઈ ત્યારે ઇસાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા જેને કહેવામાં આવ્યું હતું કે ઇસાકે તારો વંશ ગણાશે તેને પોતાનો એક ના એક પુત્રનો બલિદાન આપ્યું, કેમ કે મોયલાઓને પણ ઉઠાવવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે કે તેને પાછો મળ્યો પણ ખરો. વિશ્વાસથી ઇસાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકુબને તથા એસાવને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકુબે મળતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની પુઠ પર ટેકીને આરાધના કરી. વિશ્વાસથી યુસુફે પોતાના અંતકાળે ઇસ્રાયલના સંતાનના નિર્ગમન વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિનાથી સંતાડી રાખ્યો, કેમ કે તેઓને તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી દીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણવામાં ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. વિસર્વાના દ્રવ્ય ભંડાર કરતા કૃષ્ણની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેને માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું એ તરફ જ તેને લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેને મિત્રનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી બીજો નહીં, કેમ કે જાણે તે દ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેને પાસ્કા પર્વની રક્ત છાંટવાની ક્રિયા કરાવી રખીને પ્રથમ ચરિત્રનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા એવો પ્રયત્ન કરતા મિસ્ત્રીઓ ડૂબી મૂક્યા. વિશ્વાસથી યરેખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોસ્ત થયો. વિશ્વાસથી રહબ વિશ્યાએ ત્યાં સત્કાર કર્યો, તેથી અનાગ્રાહી પરી સાથે તેનો નાશ થયો નહીં. એથી વિશેષ હું શું કહું, કેમ કે ગિદ્યોન, બારાક, સામસુન, યત્તા, દાઉદ, સમૂહે તેના પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓ વિશ્વાસથી રાજ્ય જીત્યા, ન્યાય પણ વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, તેઓના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા, અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન લઈને પાછા મળ્યા. બીજા કેટલાય રિબાઈ રિબાઈને મરણ પામ્યા. તેઓ છુટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાય મશ્કરીઓથી, કોળાઓથી, બેરીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. તેઓને સર્વતથી વેરવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવી. તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ રીબાયેલા તથા પીરાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનોમાં, પાળોમાં, ખૂમા તથા પૃથ્વીની ગુફામાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં. કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, તેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ના થાય.
એવરી વાત તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાક નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યસની જમણી તરફ બેઠેલો છે, તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો. રખેને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. તમે પાપની સામે બાદ ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાદ ભીડી નથી. વળી પુત્રોની પેઠે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે, તેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે. કેમ કે એવો કયો દીકરો છે કે જેને બાપ શિક્ષા કરતો નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્ર છો, ખરા પુત્રો તો નહીં. વળી આપણા શરીરના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? કેમ કે તેઓએ તો થોડાક દાડા સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એણે તો આપણા હિતને સારું શિક્ષા કરી કે આપણે તેની પવિત્રતાના ભાગીદાર થઈએ. કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે લૂલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો અને પોતાના પગોને સારું પાદરા રસ્તા કરો, જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય પણ ઉલટું તે સાજું થાય. ઝઘડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો, રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય, રખીને કોઈ કડવાશ રૂપી જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે, અને એથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય, રખેને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ જેણે એક ભોજનને સારું પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું એના જેવો ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી એટલે અળકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દ ધ્વનિની કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે એવું ફરીથી અમને સાંભળવામાં ન આવે. કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે તો તે પથ્થરથી માર્યું જાય એવી જે આજ્ઞા થઈ તે તેઓથી સહન થઈ શકી નહીં, અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું કે હું બહુ બીવ છું અને ધ્રુજું છું, પણ તમે તો જીવન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે એટલે સ્વર્ગીય યરુશાલીમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત આબેલના કરતા સારું બોલે છે તેની પાસે આવ્યા છો. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. રખેને પૃથ્વી પર ચેતવનારનો જેઓ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહીં તો આકાશમાંથી ચેતવનારની પાસે જો આપણે ફરીએ તો ખસુસ કરીને બચીશું નહીં. એની વાણી એ વખતે પૃથ્વીને કંપાવી, પણ હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહીં પણ આકાશને પણ કંપાવું છું એવી તેણે પ્રતિજ્ઞા કરી છે. ફરી એક વારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની પેઠે નાશ પામે છે, કે જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તેઓ કાયમ રહે. માટે કંપાવામાં નહીં આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદર ભાવથી તથા ભયથી કરીએ. કેમ કે આપણો દેવ ભસ્મ કરનાર કરી નાખનાર અગ્નિ છે.
બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો, અને તમે પોતે પણ શરીરમાં છો જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો. સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે, એમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને હજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં, માણસ મને શું કરનાર છે. જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને દેવની વાત કહી, તેઓનું સ્મરણ કરો અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે તથા સર્વકાળ તેઓને એવો જ છે. તમે વિચિત્ર તથા ઉપદેશથી આકર્ષાઓ નહીં, કેમકે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે. અમુક ખોરાકો ખાવાથી નહીં, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહીં. આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી, કેમ કે પાપાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે છે તેઓના શરીર છાવણી બહાર બાળવામાં આવે છે. માટે ઈસુએ પોતે પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા સારું દરવાજા બહાર મરણ સાંધ્યું. માટે આપણે પણ તેનું અપમાન સહન કરીને છાવણી બહાર તેની પાસે જઈએ, કેમ કે સ્થાયી રહે એવું નગર અહીંયા આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ. માટે તે દ્વારા આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનારા ઓટોનું ફળનું અર્પણ નિત્ય કરીએ. પણ ઉપકાર કરવાનું તથા દાન વેચ્યાપણું તમે ભૂલોમાં, કેમ કે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે પણ શોકથી નહીં, કેમ કે તેથી તમને ગેરલાભ થાય. તમે અમારું સારું પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ નિર્મળ છે એ અમને ખાતરી છે, અને અમે સગળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઈચ્છા રાખીએ છીએ. એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું. એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું. હવે શાંતિનો દેવ, જેને ગીતાના મોટા રખેવાર આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મુવેલામાંથી પાછો ઉઠાડ્યો, એ તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેની ઈચ્છા પ્રમાણે સગળું કરો, અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે, તેને સદા સર્વકાળ ગૌરવ હો. આમેન. ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ મારા બોધના વચન સહન કરો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે. આપણો ભાઈ તિમોથી છૂટો થયો છે એ તમે જાણજો. જો એ વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ. તમે તમારા સગળા આગેવાનોને તથા સગળા સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ કહે છે. તમ સર્વ ઉપર કૃપા હો. આમેન. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન. આમેન.